જેઠ વદ છઠ લખાયો છે, લગભગ આઠમે પહોંચ્યો છે, અને જેઠવદ દસમ સવારે તો સૌભાગભાઈનો
દેહ છૂટી જાય,
દેહ ત્યાગ થાય છે. પત્ર દ્વારા સત્પુરુષ સમાધિ મરણનો બોધ આપે છે અને સમાધિ મરણ કરાવે છે. સત્પુરુષ ત્યાં પ્રત્યક્ષ નથી. જે પુરુષે સમયે સમયે પત્રે પત્રની અંદર પ્રત્યક્ષની વાત લખી છે, એ પુરુષ સૌભાગભાઈના અંતિમ સમયે પોતાની શક્યતા હોવા છતાં પ્રત્યક્ષ નથી. સમજો, મુમુક્ષુ સમજે નહીં તો આ કાંઈ ભેગું નહીં થાય. જડતાની જેમ કૂટી ખાતો હોય એકને એક, પ્રત્યક્ષ જોઈને આમ જેમ તેમ જોઈ, તો શું કામ ભગવાન ન ગયા? એને મુંબઈથી જવામાં ટિકિટ નહોતી, પૈસા નહોતા, મુંબઈ સાથેનો એને બહુ મોહ હતો, ધંધામાં ચીપકી રહ્યા હતા, અને પાછું ખંભાતથી અંબાલાલને મોકલા કે તમે જાઓ, સૌભાગની દશા બરોબર રહે એવું તમે ધ્યાન રાખજો. તો સાહેબ તમને શું વાંધો છે? ખૂબ સરળ શબ્દની પાછળ એકાંત, કાંઈ સમજ્યા વિના, ભાવ ફેંકડા વિના જે ચાલે છે ને પ્રવૃત્તિ, આપણી આપણી અધૂરપ છે, સમજની અધૂરપ છે, અપરિપક્વતા છે. અને એને કારણે થઈને આપણે જુદા જુદા ગણિત પરમાર્થ માર્ગમાં મૂકતા હોય, જાણે આપણે સ્વયં તીર્થંકર હોય ને એમ. આમ તો જોઈએ જ, આમ તો જોઈએ જ. તો સૌભાગભાઈને સમાધિ મરણ માટે પરમ કૃપાળુ દેવનો પ્રત્યક્ષ યોગ ન જોઈએ? અને અહીંયા નથી, અને પરિણામ છે. ત્રીજો પત્ર છે. પત્રની અંદર જે શ્રદ્ધા છે વિતરાગ માર્ગની, અધ્યાત્મ દર્શનની, એ કેટલી મજબૂત છે, એટલે કૃપાળુદેવના શબ્દોમાં જ્યારે આવે કે આ વાત નિસંદેહ છે. એ નિસંદેહ એટલે મને તમને નિસંદેહ છે, આ જ્ઞાની પુરુષ કે છે અમને પણ, જન્મો જન્મનું જ્ઞાન જેને વર્તે છે એને પણ આના વિશે કોઈ સંદેહ છે નથી. તો એ જે સત્ય કહે છે, એ જ્ઞાની જેને નિસંદેહ કહે છે, એ આપણા માટે તો શ્રદ્ધાનું સ્થાન છે ને, એમાં વિકલ્પ કરવા જેવો છે? એ એક જો એની શ્રદ્ધા થઈ જાય તો પણ આપણને એ સત્યની શ્રદ્ધા થવાની છે. એ પહેલો પેરેગ્રાફ તો આખો બનારસીદાસનો સત્પુરુષની દશાનું વર્ણન કર્યું છે કે સત્પુરુષની દશા આવી હોય. અને પછી કહ્યું છે કે આ દશા જ્યારે તમે વિચારો જિનેશ્વરની, સત્પુરુષની, જો સત્પુરુષ, સદગુરુ અને જિનેશ્વર ક્યાંય ભેદ કરશો નહીં. એનો મતલબ કે જિનેશ્વર આ સદગુરુ જેવો નથી, પણ સદગુરુ જિનેશ્વર જેવા છે. એની દશા એટલી ઊંચી છે, પૂર્ણ છે. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ, સદગુરુ સંત સ્વરૂપ તું જ. કોનું? હે પ્રભુનું. હે પ્રભુ, તારું સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે, નિસંદેહ થયા છે. તારા સત્સમાગમથી, તારા બોધથી એને કોઈ વિકલ્પ નથી, એ નિર્વિકલ્પ થયા છે. પરમ શ્રુતપણું એને છે, વિચરે ઉદય પ્રયોગ એ ઈચ્છા રહિત થયા છે. એ દ્રઢતા કરી દે જ પ્રભુ, અમને આવી દ્રઢતા દે. પહેલો પાઠ છે આ ભક્તિનો, મુમુક્ષુતાનો, વિસ દોરાઈ પહેલો પાઠ છે. ખંભાતના મુમુક્ષુને પરમાર્થ પામવો છે તો કૃપાળુદેવે પહેલી શિખામણા આપી કે લો ભગવાન પાસે આ માગણી કરો કે આ દશા પ્રાપ્ત થાય, તો ભગવાન પ્રાપ્ત થશે. એટલે અહીંયા કે છે, કોઈને અર્થે વિકલ્પ ન રાખતા કરશો શું? અસંગપણ. તો કેટલું મહત્વ છે તેનું, સંગમાં રહેલાને આ અસંગપણું કરવાનું છે. અસંગને અસંગપણું થવાનું છે, એને કરવાનું છે. ત્યારે આપણે શું સમાધાન લઈએ? હોય તો હવે બધા એવા છે એટલે એને તો અસંગપણું જોઈએ ને, અમારે તો પરિવાર લઈને બેઠા છીએ, અમે તો ઘર માંડીને બેઠા છીએ. ત્યાં અસંગપણાનો ઉપદેશ તારા માટે છે કે ઓલા જંગલમાં બેઠા છે એના માટે છે? ખ્યાલ નથી આવતો. કારણ શું? આપણને બાનાબાજીમાં રસ છે, મજા આવી જાય. અમારું તો આવું છે એટલે કંઈ થાય નહીં એમ, અમે ન કરી શકીએ, અમારાથી કંઈ ન થાય, શું કેમ ન થાય? આ બધી આપણી વિકલ્પો છે, આપણા વિકલ્પો એ આપણી નબળાઈ છે, આ બધા બહાના છે. સત્ય શું છે? સત્ય અસંગપણું રાખો. કોઈને અર્થે વિકલ્પો ન રાખવા એટલે છે, પણ એના પ્રત્યે તમે વિકલ્પ નહીં રાખતા. આશ્રય કોનો રાખજો, સત્પુરુષનો કે સંતાનનો? કોનો આશ્રય રાખો? દીકરો છે અને કૃપણદેવનું ચિત્ર પટે છે, ખરેખર કહીએ કોનો આશ્રય છે? નથી રહેતો સત્પુરુષનો આશ્રય. અહીંયા આ એને પ્રત્યક્ષ અવળું પડે છે, ઓલો દીકરો પ્રત્યક્ષ છે ને, આ પ્રત્યક્ષની સમજણ નથી એટલે આ બધું ઊંધું પડે છે. આ પ્રત્યક્ષ નથી તો એનો આશ્રય રાખજો, અને પ્રત્યક્ષ છે તો સગા સંબંધી સંતાન સ્વજન પરિજન કોઈનો આશ્રય રાખશો. સર્વથી અસંગપણું કરજો. આ સત્પુરુષના વચન જે ઉપર કીધા, સત્પુરુષની દશાના, એ કહે છે કે જો એ આવશે તો એ અહીંયા આપણને કહે છે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે. એ નિસંદેહ છે. આત્મકલ્યાણને પામવા માટેનો સરળમાં સરળ સુગમમાં સુગમ વાક્ય છે કે તમે આ કોઈનો વિકલ્પ ન કરતા જો સત્પુરુષની આજ્ઞામાં આશ્રિત રહેશો, લીન રહેશો, તો આત્મકલ્યાણ ચોક્કસ થશે. આમાં થાય કે ન થાય, આમાં તો દુર્ગતિના બંધ થાય. સંસારી જીવોના આશ્રયમાં દોષ આવી જાય. તો એ વાત મૂકીને પછી કહે છે કે ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા સમયમાં પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટ દશા, આ જે ઉપર પુરુષની દશા આપી છે પરમ પુરુષની, આ બધી ઉત્કૃષ્ટ દશા છે. વિતરાગ દશા ઉત્કૃષ્ટ દશા, અરિહંત દશા ઉત્કૃષ્ટ દશા, દેહધારીની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અવસ્થા કઈ? અરિહંત. દેહધારીની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અવસ્થા કઈ? અરિયંત. પછી તો દેહ છૂટી જાય છે, સિદ્ધ છે તો. પણ જ્યાં સુધી મન વચન કાયાના યોગ છે અને સંસારની અંદર એને દેહ પર્યાય છે, તો એની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવસ્થા કઈ? તો અરિયંત. માટે પહેલા નમસ્કાર કોને કર્યા? અરિયંત. એ દશાવાન જીવને બાકીનાને માર્ગ બતાવે છે, માર્ગનો ઉપદેશ કરે છે, માર્ગની પ્રરૂપણા કરે છે. તો કે છે એ થોડા સમયમાં પ્રાપ્ત થાય છે. કેવી રીતે? સત્સમાગમનો આશ્રય, અંતઃકરણથી, બહારથી નહીં, કેવા ખાતર નહીં, દેખાડો નહીં, દંભ નહીં, ખરેખર અંતરની અંદર એ જ શ્રદ્ધા, બીજા કોઈ ઉપર નહીં, બીજા કોઈ ઉપર આધાર નહીં, આશ્રિત નહીં, અવલંબન નહીં. એક મારો પ્રભુ, એક મારો ભગવાન, જે શુદ્ધ ચેતના સ્વરૂપ છે તે. મારી શુદ્ધ ચેતના મને અનુભવમાં આવતી નથી, માટે અવલંબન છે. સત્સમાગમનો જરૂર ક્યારે છે કે મારું સત પ્રગટ્યું નથી ત્યાં સુધી મારે કોઈને કોઈ અવલંબન લેવું પડશે, અને એ સતનું અને શુદ્ધનું લેવું છે. તો એ અરિહંત પરમાત્મા છે. આપણે કોની પ્રતિમાની ઉપાસના કરીએ? અરિહંતની કે સિદ્ધની? અરિહંતની. જેટલા પ્રભુ છે, પરમાત્મા છે, ચિત્રપટ છે, એ બધા કોના છે? અરિહંતના છે. આ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દેહધારીની પર્યાય, સંસારીની પર્યાય, બસ આમાંથી અશરીરી થયો, થયો એ થયો. તો એનો એ જે અવસ્થાની અંદર એને જે બોધ આપ્યો છે, એ કેવલી પન્નતો ધમ્મમ શરણમ પવજ, આ કેવડી છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. ક્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય? મોહનીય કર્મનો ક્ષય થાય એટલે વિતરાગતા, કેવળ જ્ઞાન પ્રગટ થાય. એક અંશ મોહનીયનો હોય ત્યાં સુધી ન થાય. અને મોહનીય કર્મ એ સંઘ પણ બતાવે છે. કોઈના પ્રત્યે કિંચિત માત્ર પણ રાગ હોય એ સંઘ પણ બતાવે છે. અસંગ થયા વિના આ મોહનીયનો ક્ષય થાય નહીં. નિર્વિકલ્પ થયા વિના આ મોહનીયનો ક્ષય થાય. બહુ થોડા સમયમાં આ દશા પ્રાપ્ત થાય છે. અને પછી પેરેગ્રાફમાં શું કહે છે? વાંચે છે તો કઈ હા, આ જે દશા કીધી છે એવી દશાનું અવલંબન આપણે, આપણું અવલંબન અત્યારે લઈ શકીએ એમ નથી, કારણ કે અવસ્થા નથી, દશા નથી. એટલે અહીંયા સરસ કીધું છે કે પરમ પુરુષની ઉપર કહી છે તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે. સૌભાગ્યને એમ કહે છે કે તમને અમારી આ વિનંતી છે કે તમે તમારી આત્મદશા આ અવલંબને કરજો. અરિહંતના અવલંબનથી અરિહંત થજો. સંસારીના અવલંબનથી ક્યારેય સિદ્ધપદની પ્રાપ્તિ થાય નહીં. એટલે કૃપાળુદેવે આખો મૂર્તિ પૂજાનો જે માર્ગ છે એ ઉપદેશ્યો કે આ અવલંબનને છોડોમાં આ તો ધ્યાનનું કારણ છે અને સ્વરૂપનું કાર્ય છે. આવી ભૂલ ક્યારેય ન કરવી. પરમાત્મા એ પરમાત્માની કોઈ વ્યક્તિની પૂજા નથી, એ સ્વરૂપનું કારણ છે, ધ્યાનનું કારણ છે. જ્યાં સુધી એ આપણી દશા પ્રગટ થઈ નથી ત્યાં સુધી આ શુદ્ધ અવલંબન એ થોડા સમયની અંદર પણ જીવને એ દશા પમાડનારું છે. એટલે દેવચંદ્રજી મહારાજે પરમાત્માની સ્તુતિ કરતા કીધું કે જીને પૂજા નિજ પૂજનારે, એ તો તારા જ આત્મ સ્વરૂપની પૂજા છે, એના ગુણગાન એ તારા જ આત્મ સ્વરૂપના ગુણગાન છે. જીન થઈને જીને વરજે આરાધે તે સહી જીનેવર હોવે. જ્ઞાનીઓએ તો ક્યાંય કોઈ પક્ષપાતથી વાત નથી કરી, પણ એમની જે સત્ય પ્રાપ્ત થયું છે એ સત્ય એમણે શબ્દોમાં મૂક્યું છે. એટલે અહીંયા કહે છે કે તમે એના સત્પુરુષના વચન ગ્રહણ કરજો. એમાં બાધા શું થાય? વિકલ્પ શું આવે? વ્યવહારનો આવશે, શું આવશે? આનું શું થશે? આનું શું? આ મારા ભાણિયાનું શું થશે? આ ભત્રીજાનું શું થશે? આ છોકરાનું શું થશે? આ છોકરાનો છોકરો તો હજી નાનો છે ને આને કંઈ સમજ પડતી નથી, એનું શું થશે? જો આ વિકલ્પ, જે પોતા કાંઈ કરી શકે એમ નથી, પોતાનું કાંઈ ચાલે એમ નથી, છતાં આ વિકલ્પ એ વિકલ્પ બાધારૂપ થાય છે. જે એને પરમ પુરુષના બોધ પ્રત્યેનો આશ્રય લેવો છે એ આશ્રય સાચો આશ્રય બંધાતો નથી. વિકલ્પ છે એમાં હું પણ છે, સ્વચ્છંદ છે, અહમ છે, કર્તાનો ભાવ છે, અને એ પોતે પાલકને બદલે વિધાતા બની જાય છે કે જાણે હું જ આનું ઠેકાણે પાડી દઈશ, હું એ સર હું બધું કરી દઈશ. કૃપાળુ દેવે સાદુ વાક્ય કીધું, બેસી જાય તો મજા આવે એમ છે. એ કહે છે કે શરીર અને નિર્વાહ આદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે, માટે તે વિશે પણ કંઈ વિકલ્પ રાખવા યોગ્ય. કેવી સીધી સાદી શિખામણ, કે ઠપકો નથી આપ્યો કે જે ભાઈ તને જેનો વિકલ્પ આવતો હોય ને સ્વજનમાં, એ સૌ સૌના શરીર, એનું શરીર કેવું રહેશે, એનું આયુષ્ય શું રહેશે, એ અને એનો નિર્વાહ, એ જીવશે ત્યાં સુધી એની આજીવિકા, કુશળતા, ક્ષેમ કુશળ, એ બધું એના પ્રારબ્ધ પ્રમાણે થશે. તારું ધાર્યું કંઈ થશે, તું કરવા ધારીશ એ પ્રમાણે કંઈ બનવાનું નથી. તું ગાંડા કાઢવા હોય તો કાઢ, પરિણામ તો જે આવવાનું છે તે જ આવશે. ધાર્યું ધરણી ધરણું થાય. જીવ સાને કરે વિલાપ, શું કામ આર્ત ધ્યાન કરસ, શું કામ વિકલ્પ કરીને આવી પ્રકારનો નબળો વિચાર કરસ. પ્રત્યેક જીવ નાનો કે મોટો એ પોતપોતાના પ્રારબ્ધ અનુસાર એ જીવે છે. એના શુભ કે અશુભ કર્મ જે કાંઈ હોય એના પ્રમાણે એનું ભાગ્ય ઘડાતું જાય છે, એને અનુકૂળતા થતી જાય છે. છોકરો એકાએક લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા લખપતિ થઈ ગયો તો તે શું કર્યું એમાં? કંઈ આપણાથી થયો છે? તારાથી તો ભીખ મગત કંઈ નથી થતું. પ્રારબ્ધનું ચક્ર ફરી જાય એટલે એની શક્તિ હોય કે ન હોય એને પ્રાપ્તિ થયા વિના, પુણ્યનો ઉદય હોય તો આ બધું પ્રાપ્ત થાય, પુણ્ય ક્ષીણ થાય તો કાચી મિનિટમાં બધું જાય. આવી બધી તત્વની ચર્ચા ન કરી કૃપાળુ દેવે, એટલું જ કીધું કે ભાઈ સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે ચાલશે, વિકલ્પ કરવા જેવું સાદી વાત. બેસે છે તમે? બહુ સરસ. અને એમાં આ સૌભાગ્યભાઈની અવસ્થા બતાવે છે. શું કહે છે? જે વિકલ્પ તમે ઘણું કરીને સમજ્યો છે, બસ આ સૌભાગ્યની યોગ્યતા, સમાધિ મરણ પ્રાપ્ત સૌભાગ્યને થયું એટલે હું એ 3 પત્રો વાંચું એટલે મને થાય. અને કોકને કહું એટલે એનું સમાધિ મરણ, જો આ બધું આપણું વહેલા કરે. પણ સૌભાગ્યની અવસ્થા કૃપાળુ દેવે સાદી વાતમાં કીધું, કાંઈ નથી કીધું કે આ ગુણસ્થાનકે હતા, કેટલા વ્રત હતા એના, એની કઈ પેલી પ્રતિમા હતી, કયા કઈ કોઈ વાત લખી છે હે? કઈ કઈ નથી, કશું જ નથી. માત્ર એટલું જ કીધું, તમે આ વિકલ્પ સમાયો છે. જો સૌભાગ્યની આ વિકલ્પનો કેટલો બધો હતો એની સાથેના પત્ર વ્યવહારમાં આપણને ખબર પડે. અને વારંવાર કૃપાળુ દેવનો ઉપદેશ કે તમે તમારા કુટુંબ પ્રત્યે સ્નેહ રાખો કે ન રાખો, એની આજીવિકા અને ઇજ્જતની ચિંતા કરો કે જે થવાનું હશે તે થશે અને થઈને રહેશે. સૌભાગ્યને આ શ્રદ્ધા થઈ સત્પુરુષના વચનની, ધીરે 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 કરતા કરતા 5-7 વર્ષનું સતત આ બોધ અને એની વિચારણા કરતા કરતા સૌભાગ્ય એ વિકલ્પમાંથી નીકળી ગયા. સેના? કુટુંબના અને કુટુંબીજનોના કલ્યાણના, એમાંથી નીકળી ગયા. શરીરને, આજીવિકાને, ઇજ્જતને, આ બધી લૌકિક જે ભાવ હતા જેને કલ્યાણમાં બાધારૂપ હતા, અંતરાયરૂપ હતા, એમાંથી સ્વભાગ નીકળી ગયા. શું થયું, શું થાય છે, જીવનની ગતિ કેમ બદલાય છે, કલ્યાણ શેમાં રહેલું છે. આપણું કલ્યાણ થવા યોગ્ય છે, પણ આપણે સંઘના કારણે આપણું કલ્યાણ થવા દેતા નથી. સંઘવારો કઈ ગયા છે, મારે તો નહીં ચાલે, મારા વિના તો બોલો. હવે આ એના મગજની અંદરથી નીકળવું તો જોઈએ ને કે તારા વિના ચાલે ભાઈ, કેમ કે આ જીવ આ પર્યાયમાં તારી પાસે આવ્યો છે, બાકીની પર્યાયમાં શું થશે એની તો અનંત યાત્રા છે. હજુ તો એનો કાળ ઘણો લાંબો છે, અને એ બીજે જશે તો એ ટિફિન દેવા કોણ જશે, તું જઈશ? એ ક્યાંથી આવ્યો છે, એ એવા કેટલાય એના આશ્રયદાતાને મૂકીને આવ્યો છે, એમાં તું તો હતો નહીં કે? જરા વિચારે જ્ઞાની પુરુષના વચનનો મર્મ ભેદ રહસ્ય, ઘણી દ્રષ્ટિ ખુલે. સ્વભાગની આ સ્થિતિ લાવવા માટે આ પાત્રતા, આપણું દેહ છૂટવાની વેળા આવે ત્યાં સુધીમાં આપણે આગળના પત્રમાં કીધું ને કે બધેથી નિવૃત્ત થઈ જવું છે. આ દેહનો સંબંધ છે ત્યાં સુધીમાં, જેટલે સુધી અસંગપણું અને નિર્મોહીપણું વર્તે છે એના પ્રમાણમાં જીવનું કલ્યાણ થાય. તો રોજોરોજ કરવા જેવું આ છે. દેહનો સંબંધ વર્તે છે ત્યાં સુધીમાં શ્રીમદ રાજચંદ્રજીના બોધના આધાર ઉપર જે સંસારની અંદર, કુટુંબની અંદર, સંજોગોની અંદર આપણે છીએ, એની અંદર જેટલું જેટલું બને તેટલું ભાવથી, દ્રવ્યથી નહીં થાય. દ્રવ્યથી જે બધા આપણી સાથે છે, પણ ભાવથી જેટલું અસંગપણું અને જેટલું નિર્મોહીપણું થાય, અને ભાવથી જેટલો સત્પુરુષનો આશ્રય થાય, સત્સમાગમના બોધનો આશ્રય થાય, તેટલા પ્રમાણમાં જીવનું કલ્યાણ થાય. છે કઠિન વાત, કઈ સમજાય છે? શું કરવું શું કરવું, ઘણી વાર સાધના સાધના આ કરવાની છે. ક્રિયાની સાધના કરતા ભાવની સાધના અનંત ગણી શ્રેષ્ઠ છે. એટલે કૃપાળુદેવે કહ્યું કચ્છું ઓર રહા ઉન સાધન છે. અરે તું આટલા સાધન કરસ અને તદપી કચ્છું હાથ હજુ ન પર્યો, કચ્છું ઓર રહા ઉન સાધન કંઈક જુદું છે, વિચાર તો કરો. એ જુદું છે એ સદગુરુ વિના કોણ તને બતાવે, એના બોધ વિના કોણ બતાવે? એ બોધનું જો પાલન થશે તો એ સાધનમાં પ્રાણ પુરાશે, એ વાત મૂકી છે. સૌભાગ્ય નિશ્ચય બળવાન થાય માટે ફરી સ્મરણ કરાયું છે. પાત્રતા તો થઈ ગઈ છે, પણ છેલ્લે છેલ્લે ક્યાંક ચૂકી ન જવાય, ક્યાંક નિર્બળતા ન આવી જાય, ક્યાંક ભાવ મંદ ન પડી જાય, એટલે આ પુરુષ અહીંયા યાદ કરાયું છે. અને પછી જબરજસ્ત વાત, એટલે જે મોક્ષ માર્ગનો ઉપાય છે, રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. કૃપાળુદેવે વાક્ય વાક્યની અંદર આનું મહાત્મ્ય ગાયું છે, કેમ કે આ એક જ ઉપાય છે આત્મસિદ્ધિમાં, પણ એને એ જ કહ્યો છે. સમ્યક દર્શનના સંકેતના પ્રકાર કીધા છે, પણ કહ્યું છે કે કોઈ પણ પ્રકારનું સંકેત હોય, ચિંતા કરમાં પહેલું હોય, બીજું હોય કે ત્રીજું હોય, મોક્ષનું કારણ છે. આ બધાની અંદરની વાત એમને મૂકી છે કે મૂળ તને આત્મદશાનું સ્મરણ થવું જોઈએ. દેહથી ભિન્ન હું આત્મા છું, દેહથી ભિન્ન હું આત્મા છું. તો શરીરના જેટલા લક્ષણ છે, શરીરના જેટલા ગુણ છે, એની જે સ્થિતિ અત્યારે છે, બધાથી હું તો ભિન્ન છું. તો ક્યારેક ક્યારેક કહેતો હું તો કેવો સારો, હું સારો વક્તા, હું સારો બોલનાર, હું સારો લીડર, હું સારો વ્યવહારમાં કુશળ, મારું તો બધું ચાલે, મને બધી સમજ પડે. આ બધા દેહધારીની લક્ષણની વાત છે, એનાથી તું તો ભિન્ન છું, આ તારું બધું સમાપ્ત થઈ જશે. એ શરીરની બધી જે કંઈ અવસ્થા છે એ નાશવંત છે, તું અવિનાશી છું. આત્માના ગુણો છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ, આ આત્માના ગુણો છે. એ તારા, એ જેટલા પાવરફુલ છે એટલા તારા. તો એ કહે છે કે આ જ્ઞાન સમ્યક જ્ઞાન શું? સર્વજીવ પ્રત્યે, સર્વભાવ પ્રત્યે અખંડ એક રસ, વિતરાગ દશા રાખવી એ સર્વજ્ઞાનનું ફળ છે. એમાં સર્વજ્ઞાન સમાય છે. જો જીવ પ્રત્યે અને પછી સર્વ એટલે એની અવસ્થા, સર્વ જીવ પ્રત્યે અને એ જીવની જે અવસ્થા છે એના પ્રત્યે પણ અખંડ એક રસ વિતરાગ દશા રાખવી, એના એના ભાવ દશાના આધાર ઉપર આપણી મોહ દશા ન થવી જોઈએ. કોઈ જીવના ભાવ એને વિભાવ થાય, અખંડ એક રસ વિતરાગ દશા રાખવી, જે હોય તે કરુણા સિવાય કાંઈ નહીં. આપણે કરુણા એક બાજુ હોય, કરુણાનો અભાવ હોય ને મોહ હોય, તકરાઈ વાત બેસે. અમારો નાનકો છે, આવ્યો, મોહમાં છો કે કરુણામાં છો? કોણ જુએ, કોણ માપે, કોણ સમજાવે? પરિણામનું અવલોકન જાતે જ કરવું પડે અને સત્ય સમ્યક કરવા માટે સત્પુરુષના બોધ જીવ જેટલા જાગૃત હશે એટલા પ્રમાણમાં સાચું સમ્યક થશે. તો સર્વજીવ અને સર્વભાવ પ્રત્યે અખંડ એક રસ વિતરાગ દશા રાખવી બહુ મોટી વાત છે. અહીંયા આગળ વધા કોપાડું દેવ, સર્વજીવથી પણ એના ભાવ પણ, એની ગમે તે અવસ્થા હોય તો પણ તું વિતરાગ જ રહેજે. કોઈના દુઃખે તું આર્ત ધ્યાન ન કરીશ. જો આ વિતરાગ દશા ના રહી તો ખ્યાલ આવો કે કોઈને અશુભનો ઉદય આવ્યો અને એમ કે એને આ નિમિત્ત બન્યા અને પછી એને ન હોય એના કરતાં નિમિત્ત પ્રત્યેનો દ્વેષ કોને હોય? આપણને. અરે આ જીવ પ્રત્યે તારે વિતરાગ દશા રાખવાની છે, એની આ ભાવ દશાનું કારણ એના અશુભનો ઉદય છે અને એમાં તને આર્ત ધ્યાન થાય, તું નિંદામાં પડી જા, તું ટીકામાં પડી જા, હું તો સાચું કહું છું ને એને આમ કર્યું, એની સાસુએ આમ કરવું જોઈતું નહોતું, ફલાણાએ આમ કર્યું ને ઓલાએ આમ કર્યું ને, અને પછી એના કરતાં ઓલા મૂળ જે છે એના કરતાં વધારે કસાયો કોણ કરે? એના ભાવ પ્રત્યે પણ તારી કરુણા હોવી જોઈએ. કરુણાથી આગળ કસાય નહીં. કરુણા એ કસાયનું સ્વરૂપ નથી. ભગવાનને સર્વજીવો પ્રત્યે કરુણા છે, સર્વજીવ પ્રત્યે વિતરાગ દશા છે, મૈત્રી ભાવ છે અને એના ભાવની અવસ્થા છે એ કરુણા છે. તો મૈત્રી કીધી છે, પ્રમોદ પણ કીધો છે, કરુણા પણ કીધી છે, માધ્યસ્થ પણ કીધું છે. ચાર મંગલ ભાવના. આપણે જગતની અંદર જીવતા જીવો સાથે આપણો વ્યવહાર એક તો મૈત્રીનો રાખ, એમાં મૈત્રીમાં કોકની વિશેષતા છે તો આનંદ કર, અનુમોદના કર, ઉલ્લાસ કર, અને ક્યાંક એની અવદશા છે તો કરુણા કર. પણ કાંઈ તારું સાંભળતો નથી, એને તારા પ્રત્યે કોઈ ભાવ નથી, અને ઘણી વાર એ માનતો હોય કે મારા બધા દુઃખનું કારણ આ જ છે, અજ્ઞાન હોય ને તેવું લાગે, છોકરાઓને પણ લાગે કે મારા દુઃખનું કારણ મારા માવતર છે. માવતર હિતથી વાત કરતા હો તો પણ હિતની વાત પણ પકડાય નહીં. આવા નિર્ગુણી આત્માઓ પણ જગતમાં હોય છે, એની દશા છે. એટલો બધો એને અંતરાય ઊભો થયો છે કે સાક્ષાત જ્ઞાનીની પણ અવેલ ના કરે, એ સર્વજ્ઞ ઉપર પણ તેજો લેસ્યા છોડે, ગોસાળાનું સ્વરૂપ આવે એનામાં, ચંદનબાડાનું ન આવે, ગૌતમનું ન આવે. તે સમયે પણ ભગવાને એના પ્રત્યે કરુણા રાખે કે ભાઈ મધ્યસ્થ રાખ્યું, બીજું કઈ મધ્યસ્થતા ઉપસર્ગ કરે, પરિસહ કરે એના પ્રત્યે પણ મધ્યસ્થ. ચોથી ભાવના ભગવાન વીરે ચાર ભાવના આપી છે, જીવતા જીવો સાથે જીવવું કેવી રીતે, જગતની અંદર કેવી રીતે જીવવું, કુટુંબમાં, પરિવારમાં, સંસારમાં, સમાજમાં, જ્ઞાતિમાં, રાષ્ટ્રમાં, આ ચાર ભાવનાથી જીવ. બધા સાથે મૈત્રી, વિશેષ તે એની અનુબોધના, ઓછું છે એની અનુકંપા, અને ન માનતો હોય તારો ઉપેક્ષા, મધ્યસ્થ હશે જેવા એના કર્મ. તૃષાતુરને પાવાની મહેનત કરજો, તૃષાતુર ન હોય એને તૃષાતુર થવાનું કરજો, પણ જેનામાં તૃષા જાગે એમ જ ન હોય તો શાંત રહેજો. માથાકૂટ કરતા નહીં કે ના ના તારું મારે તો આત્મકલ્યાણ કરવું નથી, હજી તું તીર્થંકરનું દ્રવ્ય તું નથી, નહીં થાય તારાથી, મૂકી દે. બહુ સરસ વાત. અને એ જ રીતે બીજું કીધું છે, એની પ્રતીતિમાં સર્વ સમ્યક દર્શન સમાય છે. આ બધા જીવો આત્મા છે એની પ્રતીતિ થવી જોઈએ. હું દેહથી ભિન્ન છું એમ હું જેને જોઉં છું એ પણ બધા આત્માઓ છે, દેહથી ભિન્ન છે ને હું એને દેહથી જ ઓળખું છું. મારી ઓળખાણ શેના આધારે છે? જગતનો મારો ઓળખાણ, મારો પરિચય શેના આધારે છે? દેહના આધારે. તો એ બધા દેહ છે, એ પણ બધા આત્મા છે. દેખે સો ચેતન નહીં, ચેતન નાહી દેખાય, રોષ તોષ કિને શું કરે, આપ હી આપ બુઝાય. યશોવીજીજી મહારાજે સમાધિ શતકની ગાથામાં એટલું સરસ કીધું છે કે મારે કસાઈનું કોઈ કારણ જ નથી, કેમ કે હું જેને જોઉં છું એ ચેતન છે, એ કોઈ દેખાતા નથી, અને જે દેખાય છે એ કોઈ ચેતન નથી. તો હું કોની આરે બોલું, કસાઈ શું કામ કરું, ક્રોધ કરું, રોષ તોષ કિને શું કરે, મારા રાગ દ્વેષના પરિણામ કોની સાથે કરવા, આપ હી આપ બુઝાય. તો સમજી જા આ જગતમાં બધા જડની જેમ રહીએ છે, કોના અમે કરો. કેટલી સરસ જ્ઞાનીઓની ગંભીર વાતો હોય છે, અને એની પ્રતીતિમાં સમ્યક દર્શન, અને આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યક ચારિત્ર. અસંગ સ્વરૂપે હું પણ એનો નથી, એ પણ મારા નથી, હું પરનો નથી, પર કોઈ પણ મારા નથી. બસ પછી મૈત્રી રાખ, મધ્યસ્થ થા, અનુકંપા રાખ, જે કરવું એ કર. આ ચારિત્ર છે, આપ હી આપ બુઝાય, કોઈ કશાયનું કારણ નથી. તું મનમાં સમજી લે કે જેવો એનો ઉદય જેવો એનો ભાગ્ય. જ્ઞાનીઓ પણ એવી પરિસ્થિતિ આવે ત્યારે એ શું કરે, મૌન બની જાય. ભાવિ કાળ જેમ થવાનું હશે તેમ થશે. આ ચારિત્ર છે જેના સંપૂર્ણપણાનું ફળ સર્વદુઃખનો ક્ષય એટલે મોક્ષ, સર્વદુઃખનો ક્ષય એટલે મોક્ષ. એ કેવળ નિસંદેહ છે. ફરી શબ્દ કેવળ મૂકો, કેવળ નિસંદેહ છે એ જ વિનંતી. આ જ્ઞાની પુરુષ કે જે વિનંતી કે અમારી વાતમાં તમે શંકા કરશો નહીં. કૃપાળુદેવે એક બોધ વાક્ય લખ્યું, મારા વતી વીરને નિશંક ગણજો. ભાઈ તને નહીં માન્યતા હોય તો મને તો ઓળખસ ને તું, કે હું જે કંઈ તને કહીશ એ સાચું કહીશ, તો મારા વતી પણ વીરને તું નિશંક ગણજે. કેટલી કરુણાનો ધોધ છે કે મારા વતી તમે વીરને નિશંક ગણજો. ભાઈ તારી બુદ્ધિ વીરના બોધને સમજવાની ન હોય, રેવા દેખાય મંત્ર. હું કહું છું આમ પ્રભુ શ્રી કહેતા અગાસની અંદર આવેલા જીવોને કે તમે આ શ્રીમદ રાજચંદ્રને ઓળખતા નથી, એ સર્વસંગ પરિત્યાગી હતા કે નહીં, એ ક્યાં ગુણઠાણે હતા, એને દીક્ષા લીધી હતી કે નથી લીધી. આવા બધા મૂર્ખ અને અજ્ઞાની લોકોને કીધું કે તમે મારા વતી આને ભગવાન ગણજો. હું કહું છું ને કે આ સંતની આજ્ઞાથી, સંતના કહેવાથી મને કૃપાળુદેવની આજ્ઞા માન્ય છે. આ ભૂમિકા પાત્રતાની કે મને રાજચંદ્રની શું દશા છે, રાજચંદ્રનું શું આત્મ સ્વરૂપ છે હું જાણતો નથી, હું એને ઓળખી શકતો નથી, પામી શકતો નથી, પણ મને પ્રભુશ્રી ખબર છે, વૈરાગ્યની અદ્ભુત મૂર્તિ છે. બસ તો એના કહેવાથી મને રાજની આજ્ઞા માન્ય છે. પ્રભુશ્રીએ તો દીક્ષા લીધી છે એટલે મને શંકા નથી. આ રાજચંદ્રએ લીધી કે નહીં અને તો પછી સાચું હશે કે નહીં, જૈન ધર્મમાં મારી મગજની અંદર તો એક જ છે કે દીક્ષા લઈ જાચો બીજો ખોટો, પછી ગમે તે સંપ્રદાય હોય, સ્થાનકવાસી હોય, દેરાવાસી હોય, દિગંબર હોય કે તેરાપંથી હોય, મગજમાં જે ભૂસું ભરાઈ ગયું છે એ આવું મુનિપણું સંત મહાસતી થાય ને તોય નીકળે નહીં. આવું અજ્ઞાન, આવા કુસંસ્કારો. એટલે પ્રશ્ન કરે કે ના ના ના, એમણે દીક્ષા નહોતી લીધી એટલે એમનો બોધ મોક્ષ માર્ગમાં ઉપકારી ન લ્યો. સીધું ગણિત ત્યાં એક કે મારા વતી તમે રાજચંદ્રમાં શંકા નહીં કરશો. એટલે આ ત્રીજો પત્ર સૌભાગ્ય મળ્યો છે, સમાધિ મરણ છેલ્લો પત્ર છે, સમાધિ મરણ માટેના આપ્યો છે. આપ્યો છે એટલા માટે કે સૌભાગ્યની એ અવસ્થા છે, આપણે પહેલાં સમજવું જોઈએ. મુમુક્ષુતા સૌભાગ્યની છે. હવે જે પત્ર આવશે ને માં કપાડો, તે સૌભાગ્યની મુમુક્ષુતા બતાવશે કે આ થયું શું કામ, એની મુમુક્ષુતા હતી. એટલે સૌભાગ્યને કોઈએ મુમુક્ષુએ ભૂલવા જેવું. હવે એ સૌભાગ્યની મુમુક્ષુતાને યાદ કર્યા વિના સમાધિ મરણ બોલ્યા કરે, અર્થ કંઈ નથી. એટલે એટલે સત્પુરુષના બોધ પ્રત્યે, સત્સમાગમ પ્રત્યે એ અમે આવી ગયા છીએ, તમારી પાસે છીએ. આ અવસ્થા છે ને એ પ્રત્યક્ષ નથી પણ અપરોક્ષની છે. બહુ ઓછા લોકો સમજે છે, બહુ ઓછાને સમજે પડે છે, કાંઈ સમજ નહીં પડતી. આવે છે બે વાર, 6 પદના પત્રમાં આવે છે અને 534માં આવે છે અપરોક્ષ. હે, એટલે અપરોક્ષ અવસ્થા પકડાતી નથી. એટલે જીન પૂજાની અંદર જેને અપરોક્ષ ન સમજાય ને એને જીન પૂજાનું કે જીન દર્શનનું મહાત્મ્ય આવતું જ નથી. અપરોક્ષ છે વિશેષ, કંઈ કોઈને પૂછવાનું હોય તો.
આવતીકાલનો પત્ર 783 છે પણ 782 પણ એમને ખાસ શ્રદ્ધાંજલિ કહે, ભાઈએ એમણે કહ્યું ને કે સૌભાગ્યની છેલ્લી દશા એ જાણવી હોય તો 782માં પણ જવું પડશે. તો આપણે એક વિશેષ પત્ર લેશું.